એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે એમ કહી શકાય કે દરેક જણ માટે, ખાસ કરીને જેમના ઘરમાં બાળકો છે એમના માટે બહુ અગત્યનું છે.
હા, ચોક્કસ.
પુસ્તક છે જોનાથન હાઇટનું ધી એન્શિયસ જનરેશન. આપણે બધા જોઈએ છે ને કે છેલ્લા દસેક વર્ષમાં બાળકોમાં, ટીનેજર્સમાં આ ચિંતા, ડિપ્રેશન આ બધું કેટલું વધી ગયું છે.
ખરેખર આંકડાઓ ચોંકાવનારા છે. અને આ પુસ્તક સીધું એ જ સવાલ પૂછે છે કે ભાઈ આવું અચાનક કેમ થયું, ખાસ કરીને 2012 પછી.
બરાબર. તો આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે હાઇટ આના માટે શું કારણો આપે છે અને અને એનો ઉકેલ શું સૂચવે છે.
અને હાઇટની વાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે એ માત્ર પોતાના મંતવ્યો નથી આપતા, પણ એમની પાસે ડેટા છે, સંશોધન છે, એ મૂળ સુધી જવાનો પ્રયાસ કરે છે.
તો શરૂઆત કરીએ લેખકથી. જોનાથન હાઇટ કોણ છે અને આ વિષય પર એમનું કામ કેમ નોંધપાત્ર ગણાય?
જુઓ, જોનાથન હાઇટ અમેરિકાના જાણીતા સામાજિક મનોવૈજ્ઞાનિક છે. NYU સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર છે. એમનું મુખ્ય કામ નૈતિકતા, ભાવનાઓ, સંસ્કૃતિ આ બધા પર રહ્યું છે.
અચ્છા, એમના બીજા પુસ્તકો પણ ઘણા ચર્ચામાં રહેલા છે ને, ધ હેપીનેસ હાઇપોથેસિસ કે ધ રાઇચિયસ માઇન્ડ.
હા, બિલકુલ. અને એ પુસ્તકોની જેમ જ આ પુસ્તકમાં પણ એમની ખાસિયત એ છે કે વ્યક્તિના મનોવિજ્ઞાનને મોટા સામાજિક ફેરફારો સાથે જોડે છે.
એટલે ખાલી વ્યક્તિની વાત નહીં પણ સમાજમાં શું બદલાઈ રહ્યું છે એ પણ જુએ છે.
બરાબર. અને આ પુસ્તક માટે એમની યોગ્યતા એ છે કે એમણે પહેલા પણ ધ કોડલિંગ ઓફ ધ અમેરિકન માઇન્ડ પુસ્તક લખ્યું હતું, જે યુવાનોની માનસિકતા અને પેલી સેફ્ટીઝમ વાળી વાત પર હતું.
હા, પેલું અતિ સુરક્ષા પર ફોકસ.
હા, તો આ નવું પુસ્તક એ વિચારોને આગળ વધારે છે, પણ આ વખતે ફોકસ ખાસ કરીને સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના પ્રભાવ પર છે. અને એમનો અભિગમ ડેટા આધારિત છે. મનોવૈજ્ઞાનિક અભ્યાસ, જુદા જુદા દેશોના હેલ્થ ડેટા, ન્યુરોસાયન્સ, બધું જ.
એટલે એમની વાત હવામાં નથી પણ નક્કર પુરાવા પર આધારિત છે.
ચોક્કસ. એ સમજાવે છે કે આ નવું ડિજિટલ વાતાવરણ જે બન્યું છે એણે બાળકના વિકાસને કેવી રીતે અસર કરી છે.
તો આવીએ પુસ્તકના મુખ્ય વિચાર પર. એક લીટીમાં કહેવું હોય તો હાઇટ શું કહે છે, આ બધી ચિંતાઓનું મૂળ શું છે?
મુખ્ય વિચાર બહુ સીધો છે. હાઇટ કહે છે કે 2010-15 પછી બાળકોના માનસિક સ્વાસ્થ્યમાં જે કટોકટી આવી છે એનું સીધું કારણ બાળપણના સ્વરૂપમાં આવેલો મોટો બદલાવ છે.
કેવો બદલાવ?
એટલે કે રમત આધારિત બાળપણમાંથી ફોન આધારિત બાળપણ તરફનું સ્થળાંતર. પહેલા બાળકો બહાર રમતા, જાતે મિત્રો સાથે હળતા મળતા, થોડું ઘણું જોખમ લેતા. હવે એમનો મોટાભાગનો સમય સ્ક્રીન સામે જાય છે.
હા, રમતમાંથી ફોન તરફ, આ સાંભળવામાં જ કંઈક ખૂંચે એવું છે, પણ આટલું નુકસાનકારક કેમ?
એના માટે હાઇટ બેવડા ઝેર શબ્દ વાપરે છે. પહેલું ઝેર છે વાસ્તવિક દુનિયામાં ઓવર પ્રોટેક્શન,
એટલે વધુ પડતી સંભાળ.
હા, જરૂર કરતા વધુ. બાળકોને નાની મુશ્કેલીઓ, નિષ્ફળતા, નાના જોખમથી પણ બચાવી લેવા. એનાથી થયું એવું કે એમનામાં જીવનના ઉતાર ચડાવ સહન કરવાની, એમાંથી શીખવાની ક્ષમતા જ ન કેળવાય.
અને બીજું ઝેર?
બીજું ઝેર છે વર્ચ્યુઅલ દુનિયામાં અંડર પ્રોટેક્શન, મતલબ સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની આખી નવી દુનિયામાં આપણે એમને કોઈ ખાસ તૈયારી કે રક્ષણ વગર જ મોકલી દીધા.
અચ્છા, એટલે એક બાજુ વધુ પડતું રક્ષણ અને બીજી બાજુ સાવ ઓછું રક્ષણ.
બરાબર. અને આ બેવડી અસરને કારણે ખાસ કરીને જેન ઝી, એટલે કે 1995 પછી જન્મેલી પેઢી, એ વધારે ચિંતાવાળી, વધારે નાજુક અને હતાશ બની. હાઇટ આખી પ્રક્રિયાને ધ ગ્રેટ રીવાયરિંગ કહે છે. જાણે આખી પેઢીના મગજની વાયરિંગ જ બદલાઈ ગઈ હોય.
ધ ગ્રેટ રીવાયરિંગ, આ શબ્દ જ બહુ વજનદાર છે. તો પુસ્તક ખાલી આ નિદાન કરીને અટકી જાય છે કે પછી કોઈ આશાનું કિરણ, કોઈ રસ્તો બતાવે છે?
ના ના, એ જ આ પુસ્તકની ખાસ વાત છે. એ માત્ર પ્રોબ્લેમ નથી ગણાવતું, પુસ્તકનો મોટો હિસ્સો ઉકેલ શું હોઈ શકે એના પર છે. હાઇટ માને છે કે આ રીવાયરિંગને ઉલટાવી શકાય છે, પણ એના માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે, એકલા એકલા નહીં થાય.
સામૂહિક પ્રયાસની જરૂર છે એમ?
હા, બિલકુલ.
તો ચાલો આ સમસ્યાને થોડી વધુ ઊંડાણથી સમજીએ. પુસ્તક કયા પુરાવા રજૂ કરે છે આ કટોકટી માટે?
પુસ્તકની શરૂઆત જ ડેટાથી થાય છે. ગ્રાફ્સ બતાવે છે. યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા આવા ઘણા દેશોમાં 2010થી 2012 પછી અચાનક જ ટીનેજર્સમાં અને ખાસ કરીને છોકરીઓમાં ચિંતા, હતાશા, સેલ્ફ હાર્મ, આત્મહત્યાના વિચારો આ બધામાં મોટો ઉછાળો આવ્યો.
એકદમ સ્પષ્ટ વધારો દેખાય છે.
હા, અને એ એટલો તીવ્ર અને અચાનક છે કે એને સામાન્ય વધઘટ ન કહી શકાય. કંઈક મોટું બદલાયું હતું એ સ્પષ્ટ છે.
પણ અમુક લોકો દલીલ કરે છે કે આના પાછળ બીજા કારણો હોઈ શકે, જેમ કે 2008ની આર્થિક મંદીની અસર હોય, કે રાજકીય માહોલ હોય, કે ભણવાનું પ્રેશર વધ્યું હોય.
હા, અને પુસ્તક આ બધા મુદ્દાઓની ચર્ચા કરે છે, પણ હાઈ ડેટા સાથે બતાવે છે કે આમાંથી એક પણ કારણની ટાઈમલાઈન પેલી માનસિક સ્વાસ્થ્યની કટોકટી સાથે બરાબર મેચ નથી થતી.
અચ્છા,
જુઓ, મંદી 2008માં આવી, પણ આ કટોકટી તો 2012 પછી ઘેરી બની. બીજા પરિબળો કાં તો પહેલાંથી હતા અથવા એની અસર આટલી બધી એકસાથે ન હોઈ શકે. એક જ વસ્તુ છે જેની ટાઈમલાઈન બરાબર બંધ બેસે છે.
સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા.
બરાબર. સ્માર્ટફોનનો વ્યાપ વધો અને ટીનેજર્સ દ્વારા સોશિયલ મીડિયાનો મોટા પાયે ઉપયોગ શરૂ થવો, અને ભારતમાં પણ જુઓ, 2012થી 2016-17 સુધીમાં સ્માર્ટફોન અને સસ્તો ડેટા કેટલો સામાન્ય થઈ ગયો એ જ સમયગાળો છે.
એટલે તમે એમ કહો છો કે ફોન આવ્યા એ પહેલાં પણ કંઈક એવું બની રહ્યું હતું જેનાથી બાળકો નબળા પડ્યા, પેલી ઓવર પ્રોટેક્શનવાળી વાત.
હા, એ મુદ્દો બહુ અગત્યનો છે. ફોન આધારિત બાળપણ આવ્યું એ પહેલાં રમત આધારિત બાળપણનો ઘટાડો શરૂ થઈ ગયેલો, અને એની પાછળ પેલો સેફ્ટીઝમનો ડર હતો.
સેફ્ટીઝમ?
હા,
એટલે પેલું બાળકોની સુરક્ષાનો વધુ પડતો વિચાર.
હા, મીડિયામાં ક્યારેક કોઈ ઘટના બને, જેમ કે બાળ અપહરણની, એને એટલી બધી હાઇલાઇટ કરાય કે માતા પિતા ડરી જાય. પછી બાળકોને બહાર રમવા ન મોકલે, એકલા સ્કૂલે ન જવા દે, નાના કામ પણ ન સોંપે, બધું જ દેખરેખ હેઠળ.
પણ સુરક્ષા તો રાખવી પડે ને, એમાં શું ખોટું છે?
સુરક્ષા જરૂરી છે, પણ અતિ સુરક્ષા વિકાસ રોકે છે. હાઇટ સમજાવે છે કે મુક્ત રમત, જેમાં કોઈ વડીલની સીધી દેખરેખ ન હોય અને થોડું ઘણું રિસ્ક લેવું, એ બાળકના વિકાસ માટે જૈવિક જરૂરિયાત છે.
જૈવિક જરૂરિયાત કેવી રીતે?
જ્યારે બાળકો જાતે રમે છે ત્યારે એ લોકો નિયમો બનાવે છે, ઝઘડા પતાવે છે, હાર જીત સ્વીકારે છે, પ્રોબ્લેમ સોલ્વ કરે છે. આનાથી એમનામાં સોશિયલ સ્કિલ્સ, રિઝિલિયન્સ એટલે કે લડત આપવાની ક્ષમતા, અને પેલી એન્ટી ફ્રેજિલિટી.
એન્ટી ફ્રેજિલિટી?
હા, એટલે કે નાના આંચકા કે નિષ્ફળતાથી ભાંગી ન પડવું, પણ એમાંથી શીખીને વધુ મજબૂત બનવું. આ બધું મુક્ત રમતમાં શીખવા મળે છે. જ્યારે આપણે એમને આનાથી દૂર રાખીએ ત્યારે વાસ્તવિક દુનિયા માટે તૈયાર નથી થતા.
અને આપણે ત્યાં પણ હવે ક્યાં જગ્યાઓ રહી છે રમવા માટે? શહેરોમાં તો ખાસ.
બરાબર. એટલે આ પૃષ્ઠભૂમિ તૈયાર હતી. બાળકો પહેલેથી જ થોડા ઓછા મજબૂત હતા, અને પછી એમના હાથમાં આવ્યા સ્માર્ટફોન,
અને પછી પેલું ગ્રેટ રીવાયરિંગ શરૂ થયું. લેખક આ ફોન આધારિત બાળપણના મુખ્ય નુકસાન કયા ગણાવે છે?
એ ચાર મુખ્ય નુકસાન ગણાવે છે. પહેલું છે સામાજિક વંચિતતા. ઓનલાઈન કનેક્શન વધ્યું, પણ રૂબરૂ મળવાનું, વાતચીત કરવાનું ઘટ્યું. જે સામાજિક વિકાસ માટે જરૂરી છે એ જ ઓછું થઈ ગયું.
બીજું
છે ઊંઘનો અભાવ. ફોન સીધા બેડરૂમમાં આવી ગયા, મોઢે સુધી સ્ક્રીન જોવી, પેલો ફોમો, કશુંક છૂટી જવાનો ડર, એના લીધે ઊંઘ પૂરી નથી થતી. અને ઊંઘ મગજ અને શરીર બંને માટે કેટલી જરૂરી છે એ આપણે જાણીએ છીએ.
હા, એ તો છે જ. ત્રીજું નુકસાન?
ત્રીજું છે ધ્યાનનું વિભાજન. સતત નોટિફિકેશન, એક એપમાંથી બીજી એપ પર જમ્પ કરવું. આનાથી લાંબો સમય કોઈ એક વસ્તુ પર ધ્યાન આપવાની ક્ષમતા ઘટી ગઈ છે. ભણવામાં, કોઈ કામમાં ધ્યાન જ ન લાગે.
આ તો આપણે રોજ અનુભવીએ છીએ, આપણામાં પણ આ અસર દેખાય છે.
બરાબર. અને ચોથું, જે ખૂબ જ ગંભીર છે, તે છે વ્યસન. આ એપ્સ અને ગેમ્સ એવી રીતે જ ડિઝાઇન કરાઈ છે કે એની લત લાગે, એ આપણા મગજમાં ડોપામાઇન રિલીઝ કરે, ક્ષણિક આનંદ આપે, અને આપણે વારંવાર એ તરફ ખેંચાઈએ.
એટલે જાણી જોઈને વ્યસન લાગે એવી ડિઝાઇન હોય છે
મોટા ભાગે. હા, અને ટીનેજ અવસ્થામાં મગજનો વિકાસ થઈ રહ્યો હોય ત્યારે એના પર આની અસર વધુ ખરાબ થાય છે.
અને પેલી વાત કે છોકરા છોકરીઓ પર અલગ અસર થાય છે, એ શું છે?
હા, એ પણ મહત્વનું છે. છોકરીઓ પર સોશિયલ મીડિયાની અસર વધુ દેખાય છે, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ, જ્યાં ફોટા અને દેખાવ પર ભાર હોય. સતત બીજાની પરફેક્ટ લાઈફ જોવી, સરખામણી કરવી, પોતાના દેખાવ માટે ચિંતા કરવી, આનાથી એમનામાં ચિંતા, હતાશા, બોડી ઇમેજ પ્રોબ્લેમ્સ વધ્યા છે. સાયબર બુલિંગનો શિકાર પણ છોકરીઓ વધુ બને છે.
અચ્છા.
અને છોકરાઓમાં એક અલગ પેટર્ન દેખાય છે. એ લોકો જાણે વાસ્તવિક દુનિયામાંથી પાછા હટી રહ્યા છે. કલાકો સુધી વિડીયો ગેમ્સમાં કે પછી ઓનલાઈન પોર્નોગ્રાફીમાં ખોયેલા રહે છે. આનાથી સોશિયલ આઇસોલેશન વધે છે, રિયલ લાઈફમાં એમ્બિશન ઘટે છે અને સંબંધો સેક્સ્યુઆલિટી વિશે ખોટા ખ્યાલો બંધાય છે.
બાપરે, આ ચિત્ર તો ખરેખર બહુ ડરામણું લાગે છે. પુસ્તકમાં કોઈ એવી લાઈન કે વિચાર છે જે તમને ખાસ સ્પર્શી ગયો હોય?
હા, એક વાક્ય મને બહુ ગમ્યું જે આખી વાતનો સાર છે. એ કહે છે, આપણે અજાણતા જ આપણા બાળકો પર એક મોટો અનિયંત્રિત પ્રયોગ કરી નાખ્યો છે. તેમને રમત આધારિત બાળપણમાંથી છીનવીને ફોન આધારિત બાળપણમાં ધકેલી દીધા છે. આ વાક્યમાં જે ભયાનકતા છે ને.
હા, ખરેખર. અને પેલો વિરોધાભાસ પણ એટલો જ સચોટ છે. આપણે વાસ્તવિક દુનિયામાં તેમને વધુ પડતા સુરક્ષિત રાખ્યા, પણ વર્ચ્યુઅલ દુનિયામાં લગભગ અસુરક્ષિત છોડી દીધા. આપણે કદાચ સુરક્ષાનો અર્થ જ ખોટો સમજ્યા છીએ.
બરાબર. પણ સાથે સાથે એક આશા પણ છે. હાઇટ કહે છે, ધ્યેય ઘડિયાળ પાછળ ફેરવવાનો નથી, પણ ડિજિટલ યુગ માટે બાળપણ અને કિશોરાવસ્થાનું એક નવું સ્વસ્થ સંસ્કરણ બનાવવાનું છે. ટેકનોલોજીનો નાશ નથી કરવાનો, પણ એની સાથે જીવતા શીખવાનું છે, સમજદારીપૂર્વક.
તો આ નવું સ્વસ્થ સંસ્કરણ કેવી રીતે બને? શું ઉપાય છે? વ્યક્તિ તરીકે, માતા પિતા તરીકે, સમાજ તરીકે શું કરી શકીએ?
અહીં પુસ્તકનો સૌથી નક્કર ભાગ આવે છે, અને એ છે સામૂહિક પગલાં. હાઇટ ભારપૂર્વક કહે છે કે આ લડાઈ એકલા માતા પિતા નહીં જીતી શકે.
કેમ નહીં?
કારણ કે સામાજિક દબાણ બહુ મોટું હોય છે. જો તમારા બાળકના બધા મિત્રો પાસે સ્માર્ટફોન હોય, બધા સોશિયલ મીડિયા પર હોય અને તમે ના પાડો, તો તમારું બાળક એકલું પડી જશે, એના પર નેગેટિવ અસર થશે. એટલે નિયમો બદલવા હોય તો બધાએ સાથે મળીને બદલવા પડે, સામાજિક ધોરણો બદલવા પડે.
અચ્છા, તો એ કયા સામૂહિક પગલાં છે જેનાથી ફેર પડી શકે? પુસ્તક ચાર મુખ્ય સુધારા સૂચવે છે, બરાબર?
હા, ચાર મુખ્ય અને ખૂબ સ્પષ્ટ ભલામણો છે. પહેલી, હાઈસ્કૂલ પહેલાં કોઈ સ્માર્ટફોન નહીં, ઓછામાં ઓછું 14 વર્ષની ઉંમર સુધી નહીં. જરૂર હોય તો સાદો ફોન જેમાં ઇન્ટરનેટ એપ્સ ન હોય એ આપી શકાય.
14 વર્ષ સુધી સ્માર્ટફોન નહીં. બીજું,
16 વર્ષ પહેલાં કોઈ સોશિયલ મીડિયા નહીં. અત્યારે મોટાભાગે 13 વર્ષની લિમિટ છે, પણ એનું પાલન થતું નથી. હાઇટ કહે છે, એ લિમિટ 16ની કરો અને એનું કડક પાલન કરાવો. એના માટે એજ વેરિફિકેશન એટલે કે ઉંમરની ખરાઈ કરવી ફરજિયાત બનાવો.
આ કડક લાગે છે. ત્રીજું,
ફોન મુક્ત શાળાઓ. સ્કૂલના સમય દરમિયાન ફોનનો ઉપયોગ બંધ. કાં તો લોકરમાં મુકાવો અથવા પેલી યોન્ડર પાઉચ જેવી સિસ્ટમ વાપરો, જેથી ભણતી વખતે અને રિસેસમાં પણ ધ્યાનભંગ ન થાય.
અને ચોથું
અને કદાચ સૌથી મહત્વનું, વાસ્તવિક દુનિયામાં વધુ સ્વતંત્રતા, મુક્ત રમત અને જવાબદારી આપવી. આ જ વર્ચ્યુઅલ દુનિયાના નકારાત્મક પ્રભાવનો સાચો ઈલાજ છે. બાળકોને બહાર રમવા દો, નાના જોખમ લેવા દો, ઘરના કામ સોંપો, રિયલ લાઈફના અનુભવો આપો.
શું શાળાઓ તૈયાર થશે ફોન બંધ કરાવવા? શું બધા માતા પિતા માનશે 14 વર્ષ સુધી ફોન ન આપવા?
ચોક્કસ પડકાર છે, પણ અશક્ય નથી. શરૂઆત ક્યાંકથી કરવી પડે. જો અમુક માતા પિતા ભેગા મળીને નક્કી કરે, જો સ્કૂલો પહેલ કરે, તો ધીમે ધીમે માહોલ બદલાય. માતા પિતા ઘરમાં નિયમ બનાવી શકે, જમતી વખતે ફોન નહીં, રાત્રે ફોન રૂમની બહાર. શાળાઓ ફોન ફ્રી પોલિસી સાથે ડિજિટલ લિટરેસીનું શિક્ષણ આપી શકે, રમતગમતને વધુ પ્રોત્સાહન આપી શકે.
અને સમાજ શું કરી શકે?
સમાજ અને સરકાર એજ વેરિફિકેશન જેવા નિયમો માટે માંગ કરી શકે, ટેક કંપનીઓની જવાબદારી નક્કી કરી શકે. અને હા, બાળકો કિશોરો માટે મળવાની, રમવાની, હળવા મળવાની સુરક્ષિત જાહેર જગ્યાઓ, પાર્ક, લાઇબ્રેરી, કમ્યુનિટી હોલ, એમાં રોકાણ વધારી શકે.
ખરેખર આ પુસ્તકમાંથી મને જે એક વાત બહુ સ્પષ્ટ સમજાઈ એ છે કે બાળકની અમુક જરૂરિયાતો પાયાની છે. રમવું, દોડવું, મિત્રો સાથે ઝઘડવું ને પાછું ભળી જવું, થોડું પડવું, આખડવું, આ બધું એના વિકાસ માટે જરૂરી છે. ખાલી શોખની વાત નથી, આપણે કદાચ એ જ ભૂલી ગયા છીએ.
અને મારા માટે સૌથી મોટું ટેકઅવે એ છે કે આ સમસ્યા ભલે ગમે તેટલી મોટી લાગે, પણ એના સૂચિત ઉપાયો અઘરા નથી. એ મૂળભૂત છે. સ્માર્ટફોન અને સોશિયલ મીડિયામાં વિલંબ, ફોન મુક્ત શાળાઓ અને વાસ્તવિક દુનિયામાં વધુ સ્વતંત્રતા. મુશ્કેલી એ છે કે આના માટે આપણે બધાએ સાથે આવવું પડશે. આ કોઈ એક વ્યક્તિની નહીં પણ આખા સમાજની જવાબદારી છે.
બરાબર કહ્યું. અને શ્રોતાઓ માટે એક છેલ્લો સવાલ મૂકી જઈએ. આપણે સૌ આપણા બાળકોને ભવિષ્યની દુનિયા માટે તૈયાર કરવા માંગીએ છીએ, પણ શું એ તૈયારી કરાવવામાં આપણે વર્તમાનમાં એમની જે મૂળભૂત વિકાસની જરૂરિયાતો છે, જે એમના સ્વસ્થ ભવિષ્યનો પાયો છે, એને જ નજરઅંદાજ કરી રહ્યા છીએ? ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.